તારીખ 31/3/74 વચનામૃત ગઢડા પ્રથમ એક અખંડ વૃત્તિનું
પ્રત્યક્ષ ગુણાતીત સ્વરૂપને શિવવા હોય માટે ભગવાન કે ભગવાનનું સ્વરૂપ ભાવ જ વિચારતું હોય એને શિવ લેવા માટેના ભાગવત ધર્મ જે છે એ ચાર રીતે એ કર્મયોગ કરીને અર્જુને કર્મયોગ કર્યા ગોપીઓએ ભક્તિ માર્ગ લીધો ઉદ્ધવજીની સમજણ જ્ઞાન માર્ગ અને જે હાવ વેશ્યા જેવા ને જોબન વર્તાવે ને એ બધા હતા એ પ્રપત્તિ યોગ લીધો જેને ઇન્દ્રિય અંતકરણ કંટ્રોલમાં જ ના હોય કરી જ ના શકે એવું કાંઈ કરી શકાય એવું ના હોય પ્રપત્તિ લીધો આ મહારાજે પણ એવી રીતે વતનામતમાં ચાર જાતના વતનામત છે ગઢડા પ્રથમના કર્મયોગ સમજણ પૂર્વક પોતાના ઇન્દ્રિયો અંતકરણ ભક્તિરૂપ લાગે એટલા કર્મ માટે વાપરે એ કર્મયોગ થયો તીવ્ર કર્મ એ ભગવાન રાજી થયા કરવા ભગવાનના રાજીવા માટે એની પ્રસન્નતા મેળવવા માટે જે જે તીવ્ર કર્મ કરીએ કર્મયોગ થયો તીવ્ર કર્મ કરીએ આપણા રાગયુક્ત હોય એ કર્મ કર્મ કોને કહેવાય ક્રિયા ને કર્મ ના કહેવાય ક્રિયા ને કર્મમાં બે ફરક છે ખાઈએ પીએ ફરીએ હરીએ એ ક્રિયા કહેવાય એમાં મન ના ભરે ખાલી ઇન્દ્રિયો ભરતી હોય જો આપણે રસ્તે જતા હોઈએ છીએ ત્યારે રસ્તામાં જે અડફડમાં ના આવે મોટર ના થરી પડે એક્સિડન્ટ ના થાય એને માટે કાળજી રાખીએ છીએ આંખ જુએ છે આંખમાં ખોટો પડે છે પણ એના પર મન નથી લગાડતા ખાલી ક્રિયા જ છે તરી જઈએ આગળ ખરું કે ને અડફટમાં ના આવીએ કૂતરો જતો હોય બીજું જતો હોય કોઈ એવો ઓળખીતા નીકળ્યા આ ખાસી ઉઠે છે મન કરી ઓહો ક્યારે આવ્યા તમે કેમ છો આમ છો કેમ છો અને એ જતા જતા જ જો બાપા દેખાયા તો લય થઈ જઈએ ગરીબ એ કર્મ જ થયું ક્રિયા ઇન્દ્રિયો પરોવાઈ મન પરોવાયું સગા સાગવા બીજા બધા મળે ત્યારે મિત્રો મળે ત્યારે અને જો બાપા દેખ્યા તો બધું સ્ટોપ થઈ લય થઈ ગયું ઇન્દ્રિય અંતકરણની જીવ તરણી પરોવીને જે કરીએ એને કર્મ કહેવામાં આવે છે એવું કર્મ ભગવાન રાજી થાય એવું જ કરવાનું ભગવાનની પ્રસન્નતા અર્થે જ એવું કર્મ થાય પ્રસન્નતા છે હા તો ઇન્દ્રિય અંતકરણની જીવ તરણી પરોવી બાકી વ્યવહાર છે કરવો પડે છે જગતમાં કરવું પડે છે કોઈને ભલાઈ કરવી પડે છે દયાથી કરવું પડે છે એમાં ઇન્દ્રિયો અંતકરણ બે જ પરોવાય ભરતજીએ મૃગલા પર દયા કરવાની હતી કરી બરાબર છે દયા ધર્મ છે આપણો અંતકરણનો ભાવ છે કરી ઉછેરો કરો થયું પછી રમતું મૂકી દેવાનું તેને એને તીવ્ર નહોતું કરવાનું એની આરાધના માટે હતા કંઈ તેનો આલોચાખો ઉભો થઈ ગયો કે એવો એ તીવ્ર કર્મ થયો બાકી આલોચ ઉભો નથી થતો તો ઇન્દ્રિયોનું અંતકરણ બે ભરવાય છે એવા ઘણા કુટુંબો હોય છે પતિ પત્ની અંતકરણના ભાવ પણ હોય છે તો હવે ભગવાન મળે ત્યારે એ ખોટું થઈ જાય છે ભગવાન પ્રદાન થઈ જાય છે એટલે ગ્રહસ્થ સ્ત્રી પુરુષો હોય લગ્ન કર્યા હોય ભાવે હોય દયા હોય સેવાય કરે પણ ભગવાન ન હોય એવો ગોપીઓ આવી ધર્મ હતો એ અંતકરણ નહોતો પણ કર્મ તીવ્ર કૃષ્ણ ભગવાનમાં કર્યો ભાગવત ધર્મ એટલે કૃષ્ણમય થઈ ગઈ જોયું અને એવું અંતકરણ ઇન્દ્રિયોમાં આવવા માટે જેવટે ધગ ભક્તિ રૂપ લીધું ભજન ભક્તિ કૃષ્ણને રાજી કરવા માટેની એ દૂધ દહી ઉતરા જાય તો એ પેલું બોલાઈ જાય તીવ્ર કર્મ કરે તો આની ઇનએડવર્ટન્ટલી બોલાઈ જાય કૃષ્ણ લેવા માધવલ્ય કરવા માટે અને પછી જ્યાં દૂધ વેચા દેતા હોય કહ્યું તો કૃષ્ણની નિષ્ઠાથી ગોપ્યો ઋષિપત્ની અને એ ભક્તિ માર્ગ હતો એમનો પ્રેમે કરીને એ પ્રેમમાં એવી વસ્તુ છે લઈ થઈ જવાય એવી એવી ખાપ હોય તો કર્મમાં છે તીવ્રપણે કર્મ કરીએ કે આ મારે કલ્યાણ વર્તે છે મારા જીવનું કલ્યાણ કરવું છે એટલે તીવ્ર કર્મ થાય ઇન્દ્રિય અંતકરણને જીવ અહીં કરવાના બીજે નહીં એ વિવેક થઈ ગયો એ કર્મયોગ આખો થયો કૃષ્ણ ભગવાને કહ્યું એમ કર્યું અર્જુને ત્યાં આગળ બુદ્ધિ બંધ કરી લીધી બુદ્ધિ કેવી બંધ કરી ક્ષત્રિય ધર્મ ચુકાયો પછી હગા હાગવા ભીષ્મ પિતામહ દ્રોણાચાર્ય એ બધાને મારવાના આવ્યા અને છેવટે એક દયાનો સ્વભાવ એનો હતો કે આ બધાને મારી મારે રાજ કરવાનું, મારે નથી કરવાનું રાજ. જોયું તમે આગળ પણ એ મૂકી દીધો કૃષ્ણ ભગવાન આગળ, ધર્મ ત્યજ ધર્મમ અધર્મમ છે કૃષ્ણ કહી દીધો, અને હું કહું એમ કર, એ મારી શરણાગતિ. મારી પ્રસન્નતા આ વખતે તેવું રહી રીતે, બાકી બધું તારતમ્ય તય કર્યા કર. શું એમ તો અર્જુન જ્યાં ગયા ત્યાં બધે પાણ્યા, જ્યાં ગયા તો પણ તા ગયા, પણ એ તીવ્ર નતા, કૃષ્ણમાં જ મય હતા. એનું રૂવાડે રૂવાડે કૃષ્ણ પકડતું હતું અને દેહ કરીને ક્રિયા કરતા હતા. એમાં આપણા પરોઢ દેવ હતા, દેહ કરીને ક્રિયા કરે, અને ભગવાનમાં મન એટલે કર્મયોગ, એમ ઇન્દ્રિયો અંતકરણ જેના કંટ્રોલમાં હોય એને કર્મયોગ. એટલા માટે પ્રથમના વચનામાં આપણા પ્રથમના ગડ્ડા પ્રથમના વચનામાં તે કર્મયોગીઓ માટે છે. ઇન્દ્રિયો અંતકરણ જેના કંટ્રોલમાં છે, જેને ભગવાનનું હેત થઈ ગયું છે, એને માટેનો ભાગવત ધર્મ એ કર્મયોગ તરીકે ભગવાનને રાજી કરવા માટે વાપરો. મધ્યના વચનામાં છે ગડ્ડા મધ્ય, અને ભક્તિ માર્ગના છે એ બેન જેવા છે, નવૃત્તિમાં લય થઈ જાય. ભગવાને ભગવાનના ભક્તો નામ સાંભળે ત્યાં સમાધિમાં જતા રહે એ ભક્તિ માર્ગના છે. અને ઉદ્ધવજીનો માર્ગ એ છેલ્લાના ગડ્ડા છેલ્લાના વચનામાં એ જ્ઞાન માર્ગના છે, જ્ઞાને કરીને સ્થિતિ અલિપ્ત રહે એ ઉદ્ધવજીનો માર્ગ હતો. અને જો બનવર્તારો છે, જો દેતલ પર નિવેશ્યા છે, એ બધા માટેનો પ્રપત્તિ યોગ જેને કહેવામાં આવે છે. આ શ્રોત બીજું કાંઈ નહીં કરવાનું, જે મેં કાલે કહ્યું ને, કાંઈ નહીં કરવાનું, ખાલી નામ દીધા કરવાનું. અને ફંગોર ફંગોર કરે, રોજના 5 ખાડા મારે, એમાં કશું કંઈ નહીં કરવાનું. એટલે ખમવાનું તો ખરું જ, અને ખમવાનું 12 મળે એટલે સારું નામ રટણ કર્યા કરવાનું. પણ નામ રટણનો બીજો કર્મ નથી આવતો, જપ કર્યા કરો, ધ્યાન કર્યા કરો, સ્વામિનારાયણ સ્વામી હે મહારાજ, હે મહારાજ બહાર આપો એમ. એટલે સુખી રહેવા માટે એ માન શ્વાસ ને લોભ ને કામ 5 ખાણા રોજ મારશે, મરાવશે, કોકની પણ મરાવશે. માન હશે તો અપમાન કરાવશે, સ્વાદ હશે તો થાળી ખેંચી લેશે, સ્નેહ હશે તો થોડાવશે, લોભ હશે તો ધન એ કરાવશે, રસે જણ આપી દો. એટલે એવું નિર્માની, નિર્લોભી, નિસ્વાદી, નિસ્નેહી, નિષ્કામી એ 5 ગુણ લાવવાના જ છે. વેરા કમાડા કોઈ રીતે કર્મયોગે લાવો, ભક્તિ માર્ગે લાવો, જ્ઞાન માર્ગે લાવો કે પ્રપત્તિ. પ્રપત્તિમાં તમારે કાંઈ નહીં કરવાનું, ભગવાન બધું કરે. પણ આપણે આનંદમાં રહેવા માટે, સુખે સુખી કરવા માટે નામ રટન કે રાખવું પડશે, એ ભજન. એટલા માટે ભજન નીકળ્યું. એટલે કે છે આ કર્મયોગના, જે આવી રીતે ભક્તિમય કર્મ કરીએ છીએ આપણે, અહીંયા બધા યોગ ભેગા કરી દીધા છે. જ્યારે અહીંયા ડ્યુટી કરો છો ત્યારે કર્મયોગ કરવાનો, તે વખતે ઓહો અમારા ઊંડો આજે લાડુ બધા મુક્તો જમશે, એવા રસ પૂરીધું લાડુમાં બધા ખાય નિર્ગુણ થઈ જાય. મહારાજ મારા બધા મહારાજોને જમાડવી ભાવનાથી એક જ કર્મ કરે લે રસોઈનો, પણ મહારાજ રાજી થવાના છે ને, ભગવાનના ભક્તો જમે છે ને, એ કર્મી. ત્યારે એ રીતે પોતાની અંદર અંતકરણને આવડત વાપરે ત્યારે એ પ્રથમના વચના માટે આપણે સમજણવાના. એટલે તારા માટે આ પ્રથમમાં કાઢ્યા, પહેલું વચના માટે આપણે શરૂ કરીએ. શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યું, શ્રીજી મહારાજે પોતે કૃપા વાક્ય કહ્યું છે, આ પહેલું વચનામત છે, એમાં આખર 72 વચનામતમાં આપણે શું કરવા માંગીએ છીએ, આપણી સાધના કઈ છે, આરાધના કઈ છે, શું ધ્યેય સિદ્ધ કરવા માંગીએ છીએ એ પહેલા એમ કહી દીધું છે અમને. મારે તમારી પાસે આ કરાવવું છે. હા, અને છેલ્લાના છેલ્લા વચનામતમાં આજે કરાવવા માંગુ છું એનો જબરજસ્ત આલોચ ઉભો કરી નાખો, એ મય કરી નાખો, એનો વેગ લગાડી દો. એ કરવા માટેનો પહેલામાં જે કહી કહું છું એનો વેગ છેલ્લામાં લગાડવાનો કહી દીધો. એ આત્માન પરમાત્માનો વેગ, એ રીતે જીવન જીવવાનો વેગ લગાડી દો. 2 કે 3 કે 5 વર્ષ અને આ 72 વર્ષમાં સિદ્ધ થઈ જશે. આ 72 શું કામ લખ્યા તો, આ પહેલામાં જ કર્યું હોય તો, કે અંગ પ્રમાણે કોઈને સમજણનો અંગ છે તો આ રીતે આવો. પ્રથમ પ્રમાણે આ 72 જુદી જુદી પ્રકૃતિઓ પ્રમાણે ધ્યેય એક જ સિદ્ધ થવાનું છે, ભગવાનની વાસના થવાની છે. ભગવાનની વાસના કરવી છે અને બીજી વાસના ઓછી કરી નાખવી છે. જગતની વાસના મટાડીને ભગવાનની વાસના યુક્ત જીવન જીવતો થઈ જાય, એકાંતિક થઈ ગયો. એકાંતિક દમ સિદ્ધ કરવા માટેના શાસ્ત્ર છે, એ જુદા જુદા રસ્તા બતાવી દીધા દરેકમાં. એટલે પ્રકૃતિ પ્રમાણે છે, કયો યોગ હારો એ નથી ને કયો ખોટો એ નથી, આપણે કરી શકીએ છીએ. પ્રપત્તિ કેમ કરી લેવાય છે? ચલો લેવા જો કેવી રીતે લેવાય? મારે કર્મ કરવા જોઈએ જ તો કેવી રીતે થાય? પ્રીતિ નો અંગ ચોંટવા જોઈએ જ છે તો પ્રપત્તિ કેવી રીતે કરી છે? પ્રીતિ તરીકે તેનું મનન ચિંતન એની મૂર્તિ બેન કે છે મૂર્તિમાં રમણ કર્યા કરે એટલે થઈ જાય ને. એટલે આમાં શું કરવાનું છે? આપણે શું સાધના કરવા ભેગા થયા છીએ એનો મહારાજે સરસ આપી દીધું છે, મર્યાકર આપ્યું છે. શ્રીજી મહારાજે પોતે જ કહી દીધો કે સર્વ સાધનમાં કયું સાધન કઠણ છે? એકાંતિક ધર્મ અમારે શીર કરવો છે. વોટ ઇઝ ધેટ એકાંતિક ધર્મ? સિદ્ધ દશા શું છે? એકાંતિક ધર્મ શું છે? શું છતીથી અક્ષતામનું સુખ એ શી ચીજ છે? એ શું કરાવવું છે? એના માટેનું સાધન કયું? મહારાજ કે ઘણા સાધન છે, એમાં કઠણમાં કઠણ કયું સાધન છે? એકાંતિક ધર્મ સિદ્ધ કરવા માટેનું. ત્યારે સર્વ બ્રહ્મચારી સાધુતા ગ્રહસ્થ તેમણે પોતાની સમજણ પણ ઉત્તર કર્યો પણ થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લો અમે ઉત્તર કરીએ. જે ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી તેથી કોઈ સાધન કઠિન નથી. આ કરી કરીને કરવાનું છે. ભગવાનના સ્વરૂપમાં એ તો પહેલી વાત આ છે. સ્વરૂપ જોઈએ, પૃથ્વી પર જોઈએ, નરદેહધારી સ્વરૂપ જોઈએ. ભગવાનનું નરદેહધારી સ્વરૂપ પૃથ્વી પર હોવું જોઈએ. હોય મારા લખી દે વર્તા લોકડીશમાં કે ભગવાન કે ભગવાનના મરેલા, ભગવાનના ગુણ આવી ગયેલા, એવા ગુણાતીત ભાવને પામેલા સંતો, ભગવાન કે સંત એવા પૃથ્વી પર વિચરતા જ હોય. હિન્દુસ્તાનમાં ભારતમાં એ વિચરતા હોય પણ આપણને ઓળખાણ ના પડે, આપણું જોડાણ ના થાય, હાથે રહેતા જોડાણ ના થાય. જોકે મારા હાઈટ વર્ષ 80 વર્ષ ગોંડલમાં રહ્યા, એક પણ ગોંડલો તો સત્સંગી થયો હતો, એક જણે ઓળખ્યા નહીં. અને બે દેશ દેશથી દૂર દૂરથી કેવા લોકો ઓળખી ગયા. એટલે તત્વે કરીને ઓળખ્યા એ ઓળખ્યા કહેવાય. મેં તો જોગીને બધા ઓળખે, કોણ નતા ઓળખતા? રાજા ઓળખતા હતા, બીજા ઓળખતા હતા, પણ બચારા જોગી માણસ જેવા હલાવા જેવા એ તત્વે કરીને જો ભગવાનને ભગવાનના ભક્તિને ઓળખાણ થઈ જાય તો બેડો પાર થઈ જાય, ઓળખ્યા કહેવાય. એટલે કહે છે એ ભગવાનનું સ્વરૂપ વિચરતું હોય, વિચરતું હોય એની આપણે ઓળખાણ થાય. ઓળખાણ થયા પછી શું કરવાનું? ઓળખ્યા એની વાસના, એ ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી, એ સ્વરૂપ ઓળખ્યું પછી અખંડ વૃત્તિ અમારે રહેવી જોઈએ. વૃત્તિ એટલે વાસના, ડિઝાયર જેને કહે છે, એના આપણા મનની વૃત્તિ મનની વાસના એ ભગવાનના સ્વરૂપમાં રહેવી જોઈએ. એ ભગવાનનું સ્વરૂપ કેમ રાજી થશે? જેમ શ્રીજી મહારાજ હતા, જોગી મહારાજ હતા, એમ અત્યારે એવા સંત બહેનો આપી દીધા, જે સંત બહેનોમાં સદગુરુઓ કહી દીધા છે એ આંધ્રે બહેરો નથી રાખ્યો. વીજળી કે વળવાનાર જેવા સંતો હોય એ ભગવાનનું સ્વરૂપ જ કહેવાય. વીજળી કે વળવાનાર જેવા એવા સંતો બહેનો યુવકોને ગ્રહસ્થો એવા પાકી ગયા. મહારાજે જોગી મહારાજ આ કરી આપ્યો આપણને, એમના જીવન જેવી સ્થિતિ થઈ આવે. અમે લોકોએ જોગી મહારાજ વિરાખી હતી બાપામાં, અખંડ વૃત્તિ વિરાખીને મંડ્યા. બસ તું તને રાજી કરવા માટે જ ઘરે પર જીવું છું, બસ લાવ તારી આજ્ઞા, ના જીવ્યો તો કહેજે, બાર તું આપજે, એમ લઈને મંડ્યા એક જ વખત. હા બાપા તમે ભગવાન જેવા છો ખબર પડી ગયા મને, પણ એમ કંઈ ગુણાઈ ગયા? મારી રીતે તમને મનાવી દીધું, બસ કે તમે છો હવે તમારા ગુણ લાવવા છે તો શું કરો, લાવો તમારી શરતો સ્વતંત્રપણે લાવવા છે. અત્યારે અગ્નિ અડું તો ગરમ થાય લોખંડ, પણ એ લોખંડ જ અગ્નિ થઈ જાય તો પથરાન રહે એમ. અત્યારે તમે અડો છો એટલે મને શાંતિ ને સુખ ને ભગવાનનું સુખ આયા કરે છે, પણ મારે જ થવું છે. અત્યારે કાલે ઉઠીને તમે હાઈટ વાળા થયા, જતા રહેશે શું કરીશ, બાલા મારીશ ને પછી નહીં તો. એટલે મારે એ ગુણ લઈ આવ્યા છે, એકાંતિક પણ સિદ્ધ જ કરી લેવું છે, તો સ્વતંત્ર પણ અક્ષતાનું સુખ ભોગવત થવું છે. બોલો લાવો તમારી શરતો. તમે તો કહો છો કે ભગવાન જેવા ગુણ આવી શકે, સાધુ જેવા ગુણ આવી શકે, ભગવાનના ગુણ અમુક સમય આવે છે એ તો કહો છો, માલ લાવવા લાવો તમારી શરતો. બ્રહ્મક્ષત્રની વાડી અમે ભેગા થઈ ગયા, બાપાને કીધું. બાપા કે ખા અહીં રહો, એક તું રજા લઈને લો 4 મહિનાની, અહીં રહો. પૂછ્યું નથી કેમ રહેવા છે, રજા લઈને આવ્યો છું, રિટાયર કેવી રીતે થવાય? 15 વર્ષની નોકરી કોઈ રિટાયર કરતું છે? પણ મહારાજ છે ને હાથ પાડવાની ના કરતો, બસ ભગવાન માન્યા એટલે એ આવડી ગયું હતું પહેલે નાનપણથી. તો પ્રત્યક્ષ ભગવાન માન્યા પછી કેમ પડતું એ મને આવડે છે, પણ જોઈને કરવા છે. ના હોય ને ભગવાન માની માની નહીં ગયું તો કુવામાં હોય ને એ તો વાળામાં કેવી રીતે આવશે? એટલે જોવા માટે આટલા બધા વખત કાઢ્યા. જોઈને નક્કી થયા પછી તાઈ જાઓ તમે, આવે બહુ સારું. પછી અહીં રહો, એગ્રી બાજુ બીજું કામ કરો, બહુ સારું. અને કોઈને જોવાનું નહીં. આ ત્રણ વાક્ય આપે, ચોથું વાક્ય જો મને દીધું હોય તો આખી જિંદગીમાં એના થઈને જીવ, એનો અર્થ આ વાક્ય પ્રમાણે જીવન જીવો. એકરીમાં પછી મને આવડે એટલે આવડ્યું, આવડે કે ના આવડે એનું નહોતું જોવાતું. શું આ લોકોને તો ઘણાને બધું આવડે છે, મને તો વેપારનું કાંઈ આવડે નહીં, એમની રીતો ના આવડે વેપારની, ખાતાનો ધંધા શું મને આવડે ખરું ને, પણ રુચિ મારી હતી ને. અને ભગવાનને તો ભગવાનનું કામ કરવું હતું ને, એટલે એક આ ભણવા વાળું જેમ કહીએ છીએ ને, ભણવા ભણવામાં કઈ બધાને ભણવાના છે ને, પોતા ફર્સ્ટ ક્લાસ નોકરી કરવાના થયું નથી, પણ મન તત્વ એવું હોય કે એનું રૂપાંતર વખતે હેરાન ના કરી જાય, એટલે એક ભૂતને ઓહણા એવું આપી દે, સેવા છે એ આપવામાં આવે, એટલે પછી મન તુક્કા કરતો મટી જાય. હા, અતાણી ઉપર જીવ્યા છે ખૃતિમાં, તો બધું એમાં એમાં લાવીને નાખી દીધું છે ખૃતિ, અને નિરા કાબે નિરાધાર કરી નાખ્યા, એક આધાર એનો લીધા કરી નાખ્યા, એ કરે છે. તો એ વૃત્તિ થઈ, એની વાસના થઈ હતી, તારી વાસના એટલે આ વાક્ય માટે હું ગમે તે આપવા ભોગ આપવા તૈયાર છું. વૃત્તિનો અર્થ એટલો, તમને કંઈક મને આની વૃત્તિ છે, વૃત્તિ એટલે મને ખાધાની વૃત્તિ છે ના, અત્યારે બટાટાનું શાક છે ફળનું છે ખાઈએ, પણ ના આવે તો કંઈક મારે આ ઘડિયાળ ના પીધું, બટાકા માટે બટાટાનું શાક માટે ઘડિયાળ આપી દો, જાણ્યું કે વાસના થઈ ગઈ, વાસના માટે ગમે તેનો ભોગ અપાય, એ વાસના કહેવાય. વૃત્તિ કઈ કહેવાય? એ વૃત્તિ માટે આપણા સ્વત્વનો ભોગ આપી દઈએ, સ્વત્વ જે કહીએ છીએ પરમ પ્રિય માન્યતા, એનો ભોગ આપી દઈએ, રાજી ખુશી તક આપી દઈએ, એ વૃત્તિ કહેવાય. એવી ભગવાનને વિશે કરવું છે બસ. તારે માટે હું મારા પરમ પ્રિયમાં પ્રિય જે મારી માન્યતા છે, મારી ગ્રંથિ છે, મારી જે કંઈ પરમ સત્ય છે, હું તારા માટે મૂકી દઈશ બસ, મારી વાસના છે, બાકી તાર તબિયત થાય બધે એ મૂકવા, રાજી ખુશીથી મૂકવું જ છે. અને એ જુગારીની અદાથી મંડવું પડશે, જુગારી, કારણ કે મારું હું પરમ જે સત્ય સાચવીને જ બેઠો છું, જેના ઉપર મદાર બાંધીને, એ જ તમે ખરીદ લો, પછી મારે જીવન અદા કર્યો રહ્યો, જીવન શું આધાર રહ્યો ખરો ને, એના કરતાં તો મરવું સારું લાગે. એ પરમ સત્ય હારું તો લોકો આખી જિંદગીના પાટે પાટા બાંધી બાંધી નહીં કરે છે, ધન મેળવવા ખાતા નથી પીતા નથી અને ધન પાછળ પડે છે ચાલી ચાલી વર્ષ સુધી, કેવું કરે છે? વૃત્તિ માટે લોભીઓ હોય તે જો કુવાર થઈ જાય, રાજપાટ મૂકી દીધા આપણે એડવર્ડ આઠમાએ, એક સ્ત્રી માટે રાજપાટ આખું છોડી દીધું ચક્રવર્તી રાજ્ય જો, અને સામાન્ય માણસ થઈને રહ્યા. એ વૃત્તિ, વૃત્તિ માટે તો હવે કોઈ સર્વસ્વનો ભોગ આપવાનું મન થઈ જાય, અહોથ કાપ્યન વૃત્તિ, એવી આપણી વૃત્તિ એ કોઈ પણ સદગુરુ માટે થવી જોઈએ, એ ખાતી કરતા પહેલી શરત એવી સદગુરુ માટે આપણને થવી જોઈએ, કે સદગુરુ ને આપણે માટે થવી જોઈએ, બે વાસના થવી જોઈએ. સદગુરુ ને આપણે માટે થાય તોય ચાલે, અને આપણને સદગુરુ માટે થાય તોય ચાલે, પણ એકમાં જોડાણ જોડાઈ જોડાય તો આવું કહું છું. શું તારે અમે અખંડ વૃત્તિ, હવે એ વૃત્તિ એટલે વાસના થઈ જાય બસ, વાસના થઈ ગયા પછી ખલાસ. તમને વાસના થઈ છે પછી તો એનાથી જ જીવવાના છો ને, પછી અર્જુન જેવા છે તો વાંધો નહીં આવે. અર્જુન બધી વખતે કંઈ કરી શકતો તો નહોતો, ભગવાન દર હાલતા હતા એટલે, નહીં તો બહુ દૂર પર હતો, એના તીરે ઢીલા પડતા તમે મારતી, પણ ભગવાન ઉપર હતો, ભગવાન ત્યાં મદદ કરતા. વાસના થઈ ગઈ એટલે પચ્યું, દ્રષ્ટા સ્થપાઈ ગયો, સ્થપાઈ ગયો કાવે અને છોડી શકાવવાનું મારાથી નથી, કોઈ પણ સંજોગોમાં મરી જવું તો એને નહીં છોડાય એટલે ખલાસ થઈ ગયો, એ મારું કામ પૂરું થયું. જે અખંડ વૃત્તિ થઈ ગઈ, વાસના થઈ ગઈ, એવા સદગુરુ વીજળી જેવા હોવા જોઈએ. સામાન્ય છે તો એ નહીં ચાલે, એ કરેલી નકમી છે. એવા અધુરિયા પોતરિયામાં ગાય સર્વસ્વનો ભોગ આપી દીધો, પણ આ આ ચક્રામન ચક્રામાં રહી ચાલે એ નહીં. એવા વીજળી જેવા સંતો આપવાએ બાપાએ આપણને મોજ આપી દીધી, ઓળખાઈ ગયા, ઓળખાયા. ઉભરાટ વખતે બહુ ક્લિયર કટ આપી દીધું કે આ વીજળી જેવા છે, એટલે તમે જોડાવો ને જોડાવો, ના થાય મને કહેજો. એટલે હંધરે બહેરું નથી કર્યું, કોઈને હારા લગાડવા ખોટા લગાડવા એ નથી કીધું, કારણ કે એનાથી શું કોઈનું ભલું થાય? ખપ પડવાયો હોય તો આમાં આમ એવું સ્વતંત્ર છે, સામાન્ય રહેવું હોય તો આપણે નામથી સામાન્ય રહી શકાય છે, અને એકાંતિક સિદ્ધ દશા પ્રાપ્ત કરી શકાય છે, સદગુરુ થઈ શકાય છે, બધું થઈ શકાય છે. ખાઈ પીને ત્યાં શું કરે પર્વતભાઈમાં પણ, પર્વતભાઈમાં કોઈ જોડે તો કલ્યાણ ના થાય એનું, એ પોતક્ષ તમને શું ભોગવે, અને ભગતજી ત્યાં બતા એમાં જોયા તો મગજી પોતા જેવો કરી નાખે. એટલે ભગવાનના સ્વરૂપમાં સ્વરૂપ ના દેહદારી હોવું જોઈએ. એ હયા પછી એમાં આપણે સમજણ, છેલ્લાનો વતનામત પ્રીતિ, મધ્યના વતનામત પ્રમાણે એનું આકાર બંધાઈ જાય, આપણને ફોટો થઈ દેખાય, મૂર્તિ દેખાઈ જાય, અથવા વિશ્વાસી દાસત્વ ભક્તિ, જો દાસત્વ ભક્તિ ના બદનામત છે એની આજ્ઞા પ્રમાણે વર્તું છે, અને છેવટે કાંઈ ના થાય તો પરપતિ યોગ પ્રપત્તિ, બસ કાંઈ નથી કરવું. પણ પાંચ કાળા મારે ફંગો અહીંથી આમ મને કેમ ફંગોરો છે બોલો નહીં, તો પ્રપત્તિ છે. રોજના પાંચ કાળા મારશે, પાંચ જણા પાંચ મુકતો આવીને તમને રોજ હડે 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 કરી નાખશે, તો એ ધન છે, ધન છે, ધન છે, ધન છે, એમ કર્યા કરવાનું, સ્વામી 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 કર્યા કરવાનું. એ પોતે અંગ જો જાણી મૂક્યું તો પંચાયત આવે કે આપણે પ્રપત્તિ યોગ લીધો છે, પછી શું માથા છે એમ. એટલે એ રીતે કરવા, અખંડ વૃત્તિ રાખવી હતી, કોઈ સાધન કઠણ નથી. આ કઠણમાં કઠણ આ સાધન છે અખંડ વૃત્તિ, આપણા સમજણના અંગે અખંડ વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં રાખી. ભગવાનનું સ્વરૂપ એટલે ગુણાતીત, ગુણાતીત સ્વરૂપ છે, એમાં અખંડ વૃત્તિ રાખી. એ કઈ રીતે જ્ઞાની રાખી કે આપણે કઈ રીતે વૃત્તિ રાખીએ કે સ્વામીને સ્વામીના સંબંધ દ્વારા, અથવા જે એકાંતિક સદમાં જોડાયા છીએ અને એના સંબંધ દ્વારા, એને કર્મનો કાયદો લાગુ પડતો નથી, બસ એ સત્ય. એ લોકો એના સંબંધ દ્વારા ને ઝાડ પાન પશુ પક્ષી નહીં, કર્મનો કાર કર્મને માયાનો કાયદો લાગુ પડતો નથી, એને માટે બ્રહ્મનો કાયદો છે, બસ આ માનીનતા દ્રઢપૂર્વક જડબે સરાક પકડી રાખી અખંડ વૃત્તિ આપણે માટે. કોઈ જ્ઞાની છે, જ્ઞાન રસ્તે જવું છે, ચલો તો આ માનીતા પકડી રાખવી છે. જોગીનો સંબંધ વાળો કારકોને માયાનો કાયદો નહીં, બીજે બધે નહીં, એમ નહીં પાછું. એ દોરીને દંભી હોય એને એને લાગુ પડતો જ છે કે માર ખાઈ જશે કર્મને કાયદે, અને પેલો નહીં ખાય, ગમે તેવા હશે તો એના કર્મમાંથી છૂટી જશે. બાપા જેવા જો કીરો નરકમાં પ્રારબ્ધ તક્ષિણ થઈ ગયા કે ના થઈ ગયા, ત્યારે એને માથે કર કામને કારકોને માયાનો કાયદો, એટલા માટે એને અભાવને મનુષ્ય ભાવ નહીં લાવવાનો. એને જોનારા ભગવાન બેઠા છે, ભગવાનને ભગવાનના ભક્તોમાં જોવું નહીં, એમનો એની ક્રિયાનું મૂલ્યાંકન ના કરવું, આ ખરું છે ખોટું છે, મારા મારું બધું બરાબર છે, સમજવાનું છે માટે નહીં જોવાનું. નો હાઉસ એન્ડ વાઇસ, કારણ કે હું ગુણાતી ભગવાન માનું છું એટલે એને સમજવાનું છે બરાબર, એટલે નહીં જોવાનું. સમજણ પ્રીતિ દાસત્વ ગમે તે રીતે, પણ એનું જોવું નથી, સંબંધવાળું છે અને એને વફાદાર એને જીવવું છે. મને મને હું જ્યાં વફાદાર રહું છું બસ જીવું છું, જોતો નથી. આ બે શબ્દ સમજણ વાળાના બે પકડવાના, એનું હું વફાદાર છું કે નહીં તને સ્વામી, તને તારી વફાદારી જેવું છે કે નહીં અંદરમાં ખબર પડી જાય, હે લુચ્ચે કે કપટ કરતા હોય તો એ ખબર તો પાડી દે બીજામાં, કે આપણે અંદર રુચિ રાખીએ છીએ તો ખબર પડી જશે. ઉત્તર તો ખબર પાડવી એનું કામ છે, અને આપણે ઓપન રહેવું એ આપણું કામ. ઓપન એટલે ખબર પાડે ત્યારે એક્સેપ્ટ કરી લેવું, ત્યારે બીજાના માથે પણ ન દોરી દઈએ, બીજાના દોષ દોરીએ, બીજાના પર દોરીએ, ત્રીજાના પર નહીં. મહારાજ મહારાજ આ વફાદારી ચૂક્યા આપણે દેખાડે છે, તો એ વફાદારી પૂર્વક ઓનેસ્ટ આધ્યાત્મિકતામાં લુચ્ચાઈ કપાટ ધોળ ધમાત છેતરપિંડી ચાલતી નથી. એમાં બહુ જેને કહે છે ને સરળ સ્વભાવ કામ લાગે છે, એ સરળા છે કે મહારાજ હું જાણું છું પણ 100% વફાદાર તમને નથી, વફાદાર બીજે છું અંદર જાણ્યા. 99% તો ભગવાનનું કામ કરતો, 1% પેલી વૃત્તિ વાસના હોય એની, ક્યાંય પેલું 99% વટાઈ કાઢે એ સંકલ્પ. એટલે એ બતાડવું કામ એનું છે, એટલે એના સંતોનો સમગ્ર કથા અને વાર્તાને એટલા માટે રાખવામાં આવે છે કે જેથી કરીને વફાદારી ચૂકતા રહેતા આપણને ખબર પડી જાય. ઇતિહાસ કથામાં એ જ જતું હોય, મહારાજ કે અમે ચાર કઈ દેખાડીએ છીએ, શું તમને બુદ્ધિ યોગ આપીએ, બુદ્ધિની વિશે એવું જ્ઞાન કે તમને ખબર પડી જાય કે આ મારું ક્ષેત્રબ્રાહ્મણ છે કે નથી. જો રાજી થયું એના પર બુદ્ધિ યોગ આપવું, અથવા રૂડા સાધુનો સંઘ આપવું, કથા વાર્તા ઇતિહાસ ચાલતો હોય એમાં આપણને મળી જાય સંઘ હોય એટલે કે આપણને કારણ બરાબર નથી. જો અને વરુડા સાધુનો સંગ આલો કે જે મિત્રતા કાયદો કે આપણને વળી તકીને કહી શકે કે આ ખરા બારામાં નથી, આમ થવું છે. જો એ અને આપણને સત્ય લાગે પાછું એવું હેત કરાવી દે, સ્વામી એવું કરે છે. તારી અખંડ વૃત્તિ એવી રીતે ભગવાનના સ્વરૂપમાં ખંડ વૃત્તિ, એની આજ્ઞા એને વફાદારીપૂર્વક જીવવું આપણે એક, અને એના સંબંધ વાળામાં અભિપ્રાય નહીં બદલવાનો. બસ અભિપ્રાય નહીં, આપણને લાગે કે આ માન ને લીધે દોરવાય છે, સ્વાદ ને લીધે લેવાઈ જાય છે, આ સ્નેહમાં આ કામમાં સ્વધમ ચૂકે છે, દેખાય છે, આપણું દેખાય ને એવું બીજાને દેખાવાનું છે, દેખાય પણ નહીં જોવાનું, એનું ના દેખાય એમ નહીં, દેખાય નહીં જોવાનું, મારા જ જોશે. અને આપણને પૂછે, આપણને હેત હોય, આપણું અંગ હોય તો વળી રાખીને કહી દઈએ, એ આપણા અંગ આપણને આપ્યું હોય તો એ મને આપ્યું છે તો એ મારી ફરજ જ છે કે મારા અંગને કેવું કરું, મારો પોતાનો દોષ એવી રીતે ટાળો. તારે એ અખંડ વૃત્તિ કાઢી, મારા માટે કડક કહી દીધો, બીજા માટે નહીં માર, હું મારા જેને મને આપ્યા છે આપ્યા છે એમને માટે કાઢી રાખ, વળી તકીને કહી દો. અને બીજાને વિવેકથી કહેવાય, માવડી મારી આમ ન થાય, ઠીક છે, માનને તો કહીએ નહીં તો કંઈ નહીં, સ્વામી સુનારે બેઠા છે એમ. એવી અખંડ વૃત્તિ રાખવી, તેથી કોઈ સાધન, કારણ કે આવા કઠણમાં કઠણ સાધન છે, નહીં જોવાનું બીજાનું, દેખાય નહીં જોવાનું, સલું સરહદ બહાર રાખવાનો પાછો, દેખાય નહીં જોવાનું, અને આપણું પાછું શું યાર કરવાનું, આપણે સ્વધર્મ ચૂકતા નથી ને, માનને લીધે, સ્વાદને લીધે, સ્નેહને લીધે વફાદારી ચૂકાતી નથી, ને આપણું તરચવાનું, બીજા ચૂકે દેખાશે તો ખરું છે, એ દેખાશે તો ખરું, એને મનમાં ના લેવું, જ્યાં તા કહેતા ન ફરવું, સ્વામી સ્વામી કરી ભૂલે જીવ્યા. બે જ વાક્ય ઉપર વફાદારી જોવું નથી, અને જેમનું નથી જોતા એની સેવા કરવાની છે, જેમનું જોવાનું નથી એમની સેવા પછી કરવાની. આપણે જો એ બગાડ બગાડ કરીને આપણે એને દોધો જ કરવાનું એનું, અને વારે ઘડી બગાડ બગાડ કરશે, આપણે જાજ રહીએ બરાબર છે, પણ થોડું નહીં કરવાનું, એમાં આપણા ગમતા ના ગમતા બધું ચતુરક ના, આપણા તરફ સાધુની દ્રષ્ટિ, પેલા તરફ ભગવાનની દ્રષ્ટિ રાખવાની, આ કરવાનું. એ વૃત્તિ ભગવાન સ્વરૂપ અખંડ રહે છે, તેને જેને આવી વૃત્તિ રહે એને એથી બીજી અધિક પ્રાપ્તિ શાસ્ત્રમાં કઈ નથી. બસ મોટા મોટી પ્રાપ્તિ આથી કઈ લો, આવું જો થઈ શકે, ઇન્દ્રિયો અંતકરણ વડે આવું કરી શકાય, કંટ્રોલમાં કોઈનો ઇન્દ્રિયો અંતકરણ હોય અને આવી રીતે જો વર્તી આવી શકાય એને, હા તો ભૂલ થાય તો ઓનેસ્ટલી કબૂલ કરે, મહારાજ ભૂલ થઈ, ફરી નહીં કરવું, ખબર પડી ગઈ એમ પોતે રાખે તો એને મોટી કોઈ પ્રાપ્તિ નથી. આ કહેશે ને બાવનથી મુજે આ નથી મુજે, પણ એનું કારણ આ આવી રીતે દ્રઢતાપૂર્વક ઇન્દ્રિયો અંતકરણ કંટ્રોલમાં હતા, અને માન્યા એટલે માન્યા, પછી ના માન્યા હવે ના જ માન્યા, નથી નથી માનતો તમને મને, તમે માનો હું ક્યાં ના પાડું છું, મને મનાય છે તારું માનીશ, પણ માનું માનું તબાડા મારીને પછી હું બીજું કરું એ નહીં ચાલે, મને મને પોસાય નહીં, હાવે નહીં, નકા હું ડોબું ખંડ ફોરવનો એટલે એ ન તો કરતો જો, અને કરવા મળ્યું ત્યારે માન્યા આવી જાઓ, અને પછી લઈ મીંડે તારે જ વાક્ય, બધી લક્ષ તો બીજા બધા માટે હોય, જો ભાવ હોવની મેરા કર્યા કરે, કોઈની જો સરખામણી ના કરી, કહો આ બધા નારા મળે છે, થાર મળે છે, વખાણ થાય છે, ઓમ થાય છે, તેમ થાય છે, મોટા ગણાય છે, આપણે એ નથી ગણાવવું, આપણે વફાદારી પૂર્વક જીવવું છે, જોવું નથી, બસ બે ને બે કયા છે, બે પકડી રાખીએ છીએ, જોગીને પકડ્યા છે, ખાલી ચલાવી જાઓ, એને સેવા કરાવી છે કે મારે હામાં મોકલશે તો કરીશ, દવા દોડી કરીને નથી કરવું, જો કે બહાર ફરી ફરીને કે બીજું કહેતી જો કે દોડ કે ધમા કહેજો છે, તારે સરખામણી નહીં, આપણે આપણે ઠાકર ક્રિયા આટલું તાણ જોયા રાખે કેટલું સહેલું છે, પછી હો હો બેન કે છે અંગનું લઈ માંડીએ, હો હો નાંગ પ્રમાણે બેનનું પ્રીતિનું છે તે મૂર્તિ અખંડ મૂર્તિની સ્વયંમાન રહે, તારે કામ કરે બેન, આવું વિચાર ને ન કરે જ્ઞાનવાળા, કાં જે ભગવાનની મૂર્તિ છે આવી રીતે જો આપણે ભગવાનની મૂર્તિ રાખીએ તે તો ચિંતામણી તો જે છે, આવી રીતે અખંડ વૃત્તિ ભગવાનમાં રાખીએ તો એ ચિંતામણી છે. એ એ મૂર્તિ 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 એટલે આ વાક્યો ઉપર જીવન જીવીએ, જે પરે પર જીવીએ એ મૂર્તિ છે આપણી. મૂર્તિ મૂર્તિ એટલે શું? આ વાક્ય પ્રમાણે જીવીએ મૂર્તિ. આવી જો જીવીએ, આવી રીતે જીવન જીવીએ તો શું પ્રાપ્તિ થશે? જેમ ચિંતામણી કોઈ પુરુષાર્થમાં હોય, તે પુરુષ જે પદાર્થને ચિંતે તે તેને પ્રાપ્ત થાય છે, તેમ ભગવાનની મૂર્તિની વિશે જેના મનની અખંડ વૃત્તિ રહે. હવે આપણી અખંડ વૃત્તિ રહેતી થઈ ગઈ. ચાલો કે જોગીનો સંબંધ વાળો કાકણ માયા નહીં, મહારાજ કરતા બોલો. હવે શું છે મહારાજ? ચલો હા, આમ કરે છે, સંબંધ વાળું છે. સ્વામી આ શું છે, કેમ આમ કરે છે? એટલે સ્વામીને પૂછવાનું જોઈએ ને, તારી ઈચ્છા છે એનું પ્રાપ્ત, તારા આશ્રય વાળું તો છે જ, કર્મનો કાયદો નથી, તો આવું કેમ કરે છે? એટલે સ્વામી તરફ દ્રષ્ટિ રહી ને તટસ્થ થઈ ગઈ. જો તટસ્થ થઈ ગઈ એટલે મહારાજ કે જો જબરજસ્ત એને જ્ઞાન આપવું છે. હા, એટલે માનનો ટીટો થવા દો, આમ કરવા દો, અંતરદર્શિ થશે અને આમ ચાલી ગયું ઓપરેશન. દેખાઈ જાય લીલા, દેખાઈ ગઈ. જો સંબંધ વાળામાં લીલા દેખાય, અકળાશે, મૂંઝાશે, પછવાશે, કરશે, અંતરદ્રષ્ટિ કરીને સીધે રસ્તે જશે એ આપણને દેખાઈ ગયું. થવા દે કે ના થવા દે ઓપરેશન, જો એમ તટસ્થ થઈ જઈએ. તટસ્થ થઈ સંબંધ વાળા માટે તટસ્થ થઈ જતા શીખી જઈએ. મહારાજ તારી ઈચ્છા એનું પ્રયત્ન એને કરવું હોય ને, જો કે વાપરે કર્મ છે એનું, એના તીવ્ર કર્મ જ વાપરતા હોય છે, પણ આ શું એનામાં? જો ભગવાનનું બાર જીત્યું ને, આપણે ક્યાં કોઈને એ કરવા જઈએ? ગમે તે આવે ને, આપણા ભગવાન સ્વરૂપ છે ને, બસ એને સંભાળે કરવા પડે, એને સંભાળ્યા કરવા આપણી ફરજ છે. આપણે સંભાળીએ નહીં, બસ આવે તમે મળે, પણ મળ્યા તો સંભાળ, મળ્યા તો તખને સાંભળવું છે, તો પછી કેમ સંભાળતી નથી? તો ચિંતામણી છે તે પુરુષના આત્મા પદાર્થ ચિંતવે તે પ્રાપ્ત થાય, તેમ ભગવાનની મૂર્તિ રહી છે જેના મનની અખંડ વૃત્તિ રહે, એને જીવ ઈશ્વર માયા બ્રહ્મ ને એમના સ્વરૂપને જો જોવાની ઈચ્છે તો તત્કાળ દેખે છે. જીવ ઈશ્વર માયા ને બ્રહ્મ એ ચારેય સ્વરૂપને જોવા માંગે તો તત્કાળ સેકન્ડમાં દેખાય. કેવી રીતે દેખાતા હશે? આપણે પ્રાપ્તિ થશે, સિદ્ધ થશે, પ્રાપ્ત થશે એટલે શું થશે? શિંગડા ઉગવાના જ કે એકાંતિકના શિંગડા નહીં ઉગે, પણ આવી અખંડ વૃત્તિ ભગવાનમાં રહી એટલે આવ્યું. હા, આપણે આગળ કહીએ કે આ આવ્યું, ધારો કે હા દુઃખી છું, મને આમ છે, મને પેટમાં દુખે છે, મને આમ છે, મને તેમ છે, હવે રોદ્ર રડતું આવ્યું, દીનતા ગરીબતા. હા, આપણે જોઈએ કે આ કેમ છે? મહારાજનો આશ્રિત છે, યસ. હા, પછી મારે મહારાજનો આશ્રિત ના હોય છે એને કંઈક આ જીવ છે, દીનતા, અરે રે હે એને કહેવાનું. તો ભગવાનનો આશ્રય કર તો સુખી થવાશે. જેમ પેલી બાએ કે મારે શાંતિ કેમ મળે, ભગવાનનો આશ્રય કરો થશે. ત્યારે પેલાના ભાઈ આવ્યા તો ભયંકર અશાંતિ છે, જબરજસ્ત મેડિકલ સ્ટોર ચાલે છે, બીજું છે કેમિસ્ટની દુકાન છે. માસીબાના ભાઈ ટકા નીકળ્યા, મુલજીભાઈના લાખો રૂપિયા, લાખો શિલિંગ, ધામધૂમ ફાર્મસી છે, પણ આ ખસી જશે, શું કરવું? સ્વામીને લઈને મંડો, આશરો કરી દો અને જપ યજ્ઞ મોડો, થઈ જશે ભગવાન નંબર, તારો કે બીજો ઉપાય નથી. જો એમ એવું કહેવાનું જીવ છે. માસીભાઈએ કહ્યું તો આપણે મળ્યા, મળ્યા ને પૂછ્યું તો એ રસ્તો બતાવે. હે, અચ્છા, એટલે જીવ કોઈ કહે હું આમ કરી નાખીશ, પણ આમ કરી નાખીશ તો એમ કરી નાખીશ, શું જાણે કઈ ઈશ્વરી તત્વ છે? તેના જોડે તો માર ડાલજે, ક્યાં કરે કે જ્યોતનો પથરે પથરો કરી નાખવાનો, આમ કરી નાખવાનું, હાલ કરવાનું, હા કરો, શું થવાનું છે? કાંઈ થાય, ઈશ્વર છે, આમ કરીને તેમ કરી તારા કામ માર્યા કરે નહીં. મેરે જગતમાં એનું ચાલે, અહીંયા શું ચાલે? જબરજસ્ત મોટું આવે તો આપણને ભગવાન મળ્યા છે ને, કોણ મળ્યા છે? જો અખંડ વૃત્તિ ભગવાનનું છે એટલે માર માર કરતો આવતો, મહાકાર આવતો, કોણ પૂછે તને? મહાકાર આવે છે, એરોપ્લેન બોમ્બ બસ આવે છે, બસ મહારાજ મહારાજ ભજન કર્યા કરો. આપણે ચારે બાજુ ફરશે, અહીંયા આપણે નહીં પડે. જ જો આ વૃત્તિ આપણને હોય તો નિશ્ચિંતતાથી કહી શકે ને, અને આપણું માને તો ભજન કર્યું તો જબરજસ્ત માયા આવી. જો કોઈ નહીં માયા આવી હોય તો અડી નહીં ના લોકોને, કેમ ના અડી? વચનમાં વિશ્વાસ રાખીને મંડ્યા ભજન કરવા, તો અનુભવ થયો અમને. હવે આપણા આપણા વચનની જરૂર છે કઈ? સ્વતંત્ર પણ ભજન કરવા માંડી પડે, ગમે એ માયા આવે તો. એક અનુભવ વખતે જોઈએ, મોટાનો સંગ મોટા કેસે કરવું પડે, અને પછી પોતાને ખવાદ આવે ને એટલે ભજન કરવા માંડી પડે, ધૂન કરવા માંડી પડે. જોયું કાર આવ્યો હોય, કર્મ આવ્યો, માયા હું પેલા મારતી મારતું કોણ પૂછતા હે તે, હા, અને અંદર ફફડી એમ નહીં, ભજન માંડવું જવાનું. એક અનુભવ બચી ગયા, બીજો અનુભવ પછી, ત્રીજો ફી કોણ પૂછતા હે, ખબર ને શું ચીનનું બાપ ચડી આવે, ભલે ચડી આવે, કોણ જોયું એમ. એટલે જીવ ઈશ્વર દેખાઈ ગયા, માયા જબરજસ્ત માયા કેવી ખીલી હતી. પણ આપણે ભગવાનનો આશ્રય છે ને, માયા તો માયા ભગવાન ભગવાન નિયંતા છે ને, માયાના માયાના પ્રેરક થઈ છે ને. ભજન કર્યા કરો, કાંઈ નામ નહીં દે જો. અને ભજન કરવાની ટેવ પડવા મહારાજે કૃપા કરીને માયાને છૂટી મૂકી છે, મૂકવા દો, આપણે ભજન કરતા થઈ જાઓ ટેવ પડી જશે, તો માયા કાંઈ ના કરી શકે. જીવીશ્વર માયા બ્રહ્મ છે. મહિમાની વાત કરી, દિવ્ય ભાવની વાત કરે તો જણી કહા આમાં બ્રહ્મની બ્રહ્મની શક્તિ કામ કરે છે. હા, એટલે બ્રહ્મ એના રૂપ જોવા જાણવા ખબર પડી જાય કે ના પડી જાય. સ્વામી 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 પૂછો તો કહીએ, વિવેકથી તો મહારાજ મહારાજ પ્રાર્થના કરી છૂટીએ, મહારાજ એને બહાર આવજે તું આવે, હંમેશભાઈ લાગવાનું થાય તો આપી દેવાનું, થોડી થોડી વધારે કરશો, મારા તો બહુ દયાનું ખરેક ને ચાન્સીસ બહુ આપે. જીવેશ્વર માયા અને બ્રહ્મ એમના સ્વરૂપને જોવાની છે, તત્કાળ દેખે છે. તત્કાળ એટલે કેટલી વાર લાગે? આવી અખંડ રીતે આપણે હોય તો આમ આવતા આવ્યા ફોકસિંગ પડી જાય, જોવાનું જોવાનું કઈ જીવ જોવાનું, આ જોવાનું જીવ જોયું, આમ જીવ દેખાય આવી રીતે, આ દેખાય જીવ જીવ દેખાતો, શું દેખાતો છે સ્ક્રીનિંગમાં, એટલે આ સ્ક્રીનિંગ મૂકી દીધી અખંડ રીતે, એટલે દેખાઈ જાય કે ના દેખાઈ જાય સામે જીવ ઈશ્વર માયા ગમ. પછી અહીં જો કેમ વર્તું આપણને ખબર પડી જાય ને, મિત્ર ભાવ હોય તો કહીએ, ના મિત્ર ભાવ હોય તો પ્રાર્થના કરી જઈએ, ખરું ને, થોડું ભલે ત્યાસ કરી આવે ખરું એમાં. તથા હવે બ્રહ્મ છે, શું છે? દ્રષ્ટાવાળા છે. હા, વૈકુંઠ ગોલોક બ્રહ્મલે આદિક જે ભગવાનના ધામ છે એને પણ દેખે છે, આ તો આની વાત થઈ. પણ વૈકુંઠ ગોલોક શ્વેત દેવને બધે આશ્રમ ચાર ભગવાનના ધામ છે, એ પણ એકદમ દેખાય. કેવી રીતે દેખાતા હશે? આમ સિનેમાનીમાં હોય, ટીવીમાં દેખાય, એવા ના દેખાય. હા, ટીવી જેવા નહીં, એ હેતે કરીને જયારે ભગવાનને વશ વધતા આવે, દ્રષ્ટાવાળું છે. અને પેલો હેત છે ને, એટલે ભગવાનને વશ વધતા આવે છે, ગોલોક છે. તપથી તપે કરીને મારા તપની કિંમત આપી દો મનુષ્યભાવ લાવવા માટે, તો બદ્રિકાશ્રમ વૈકુંઠ છે. ધર્મે કરીને હોય તો વૈકુંઠ છે, તપે કરીને હોય તો બદ્રિકાશ્રમ છે. અને ધ્યાનથી ધ્યાનમાં ભગવાનને ધારીને સંકલ્પ કરે એ વૈશ્વર થાય ને. ધ્યાનની કિંમતે મૂર્તિ ધારીને સંકલ્પ કરે એ કયો થયો? શ્વેત દીપ થયો. આ લોકનું આપે એને શ્વેત દીપ થયું કે ના થયું? રોલો પડી જાય બધે, નિદર તો તમારા માલ નથી, તમારા માલ નથી, તમારા ભગવાન નથી, આટલું કરી નથી ગયા, કેટલા બળ તારે બોલી બોલીને માથું પછાડે લોહી કાઢ પણ નહીં કરાય. એક એટલે આ તટા સતાઈ જવી જોઈએ. જોયું તો એ ગોલોક થઈ ગયું. જોયું હવે અજ્ઞાનતા મને નહીં તો એવું કરે એમ, તારે થતા થાય ખરી એમ બાર આપવાનું કર્યા કરીએ પ્રાર્થના, ભલે જવું હોય તો જાય, ના હોય તો આવે, કરવું હોય તો કરે નહીં કરે. એ ગોલોક વૈકુંઠ શેરની બદ્રિકાશ્રમ ચારે ધામ એવા, એ અભાવ લેવડાવે કે સ્વધમ ચુકાવે. સ્વધમ શું? ભગવાનના દાસ છે આપણે, મહારાજ કરતા હોય એને આગ્રહ ભર્યો તીવ્ર બને, અતિશય આગ્રહ કરીને આ લોકનું કામ ના કરાવે. ભગવાન એના હિતમાં હોય તો કરજો, નહીં તો કઈ નહીં. મહારાજ બળ આપી દેજો પણ, આટલી પ્રાર્થના થાય એના માટે. પછી છોકરો આપી નહીં આપે, ના આપી નહીં આપે, એ બધું રિલેટિવ હોય છે. એનામાં ચોટે એવું ના આપીને આના મત તો આપી નહીં કર્યું, નહીં તો ના આપે ચંદ્રકાંત ના આપે. બધાના પૂજ્ય એવું છે, આયા હતા છોકરા માટે અને બોલાવાની ફી લીધી, છોકરો બોલાવાની 5 વાર ફી લીધી. શંકર તો 56 માં તો છોકરો બોલ્યો, હવે મા પૂજા કરો ના કરો, હવે તો છોકરો જોતો નહીં ચંદ્રકાંત કે તો કાં નિર્દોષ બુદ્ધિ માટે હજુ કરતા હતા, મને મને નહીં તમે 56 માં કોઈ નિર્દોષ બુદ્ધિ નહીં કરો. મતલબ શું છે કે ગોલોક વગર સિદ્ધિ બદ્રિકા જોવા માંગે, ઈદમ ઈદમ આમ ફોટું દેખાઈ જાય ટીવી ની માં પણ. હવે વ્યક્તિ એને શું માગે છે આપણી, તને તમે શું માગો છો, દ્રષ્ટાવાળું શું માગણી કરે છે ભગવાન પાસે, એ ઉપર એનું ગોલોક વગર સિદ્ધિ બદ્રિકા જાણવું. આપણે માગતા તો આપણે જાણવું કે હા હું ભગવાન પાસે આ માગું છું, ગોલોક મચી વૈકુંઠ મચી અલોકનું માગતા હોઈએ તો, અને મારા દોષ છે તારા ભોસે મહારાજ છે મને તારી આવો, એવી અંતરથી માગણી કરીએ તો અક્ષર મુક્ત છીએ આપણે. આપણે ગોલોકમાં અક્ષરધામ નહીં, ગોલોકમાં નથી, અક્ષર મુક્ત છીએ. અને જે ગુરુ છે ગુણાતીત છે, એની પાસે માગી છે મને આ છે, અંતરમાં આવી ઈચ્છા છે કરી તક, એવી અંતરથી પ્રાર્થના મળે નહીં કહેવાનું. એવું કરીએ તો માન છે, સ્વાદ છે, સ્નેહ છે, કોઈને વિશે હોય તો ખરીએ પડે. અહીં બધા જે આવે છે સાધકો કે મને જે લોક છે બી એ કાઢો, એવું અંદરથી પ્રાર્થના કરે તો ધરાકા બંધ, સુરત બંધ ધોવા મળ્યું કે નહીં, ધોવા મળ્યું નહીં, જબરજસ્ત 70 વર્ષની મોહબત આખી છે મારામાં, એને ટેટોડ નથી કરવો, એ મને ભૂલાવી નાખવા માટે હોશિયાર નથી કરવા, પ્રાર્થના કર્યા કરીએ તો એ ભૂલાવી દે. એ અક્ષર મુક્ત હજુ તો આપણે થયા તો સીધું આપણે ગોલોકમાં જ રખડીએ છીએ, અક્ષરધામના ગોલોકમાં. અને અક્ષરધામનું સુખ જોઈએ છે કેવી રીતે આવે, જેથી તેથી આવી રીતે આપણે અક્ષરધામના મુક્ત થયા છીએ. મારા દોષ ટરવા આ માન મને આવી રીતે મનુષ્ય ભાવ લડાવે છે ને, સ્વધમ ચૂકાવે છે, સ્વાદ ચૂકાવે છે, મારો સ્નેહને લીધે આ સ્વધમ ચૂકું છું. ચાલો સ્નેહને લીધે ને હું આ સ્વધમ ચૂકું છું, એ મારે એ સ્નેહનું પાત્ર મને બોલાવવાને એ માગણી કરે તો અક્ષર મુક્ત હાથ કે એ મને ભૂલવા માટેનું પ્રાર્થના તીવ્ર પણ મંડી હતી એટલી પ્રાર્થના તો અક્ષર મુક્ત થઈ જાય. પેલા જે થવાનું થયા કરે મહારાજ કરવાના થઈ, એમાં કોઈ સત્સંગ આપણે બધાને હેરાન કરીએ, ગોલોકમાં છે સામાન્યમાં છે એવું ગોલોક હોય કોઈ સિદ્ધિ બધું કાશી આપણે ક્યાં છીએ તે ખબર પડી જાય. અને આપણે એ માગીએ અને બીજાને માટે આપણે પ્રાર્થના કરીએ મહારાજ અને ભરાતી બને એના દોષ ટાળવા માટે તીવ્રપણે પ્રાર્થના કરીએ, આપણે અક્ષરરૂપ થયા ગુણાતી અને મહારાજ પર બ્રહ્મપુરુષોત્તમ ના પ્રાર્થના અંદરથી એની માટે. એ સદગુરુઓ બધા આ ટાઈપમાં જે મેં સદગુરુ કહ્યા છે ખાસ ધ્યાન રાખતા, જે બીજા એવા દોષ ટાળવા આવે એને માટે દોષ ટાળવાની તમારે તીવ્રપણે પ્રાર્થના કરીએ ભગવાનને. ભગવાનના દાસ છો એને બાર આપી દે, જે બાર કર છ જે વાપરી વાપરીને પણ એનું દોષ ટાળવા માટેની તીવ્ર આલોચ ઊભો કરીને પ્રાર્થના કરીએ, આવો આલોચ હા એ સદગુરુ કહેવાય. બીજાને ટાળવા પોતાને ફરિયાદ હોય જ નહીં, પોતાને કોઈ જાતની ફરિયાદ નહીં, એ સદગુરુ. અને બીજાની ફરિયાદ માટે પ્રાર્થના કર્યા કરે છે ભગવાન, કોઈથી થવાય એવું નથી. મધ્ય મુક્ત દાસત્વ ભક્તિ આપણી છે એ દાસત્વ વૈકુંઠ ગોલોક બ્રહ્મવાલી આદિ જે જે ભગવાનના ધામ તેને પણ દેખે છે, માટે ભગવાન માટે આવું બધું દેખાતું થઈ જશે આપણને. હા સ્થિતિ થઈ છે શું થશે એટલે આપણી મસ્તી કેવી રીતે જવાની છે, કઈ કઈ ઉપસૂર મહારાજ શું છે ચાલવા દેવું, ચાલો જઈએ બાર આપી દે ને એમ પ્રાર્થના કરી દઈએ અને બાર આપણને પ્રાર્થના કરીએ પછી ધીરે રાખીને પ્રાર્થના કર્યા કરીએ પરિણામ આવે એટલે હા ધન છે મહારાજ ખરા તમે બસ પતી ગયો શું કરીએ. એ આપણને લાડ લડાય મહારાજ છે મારે શું આપણને લાડ લડાતા છે, એનું પરિણામ આવે એટલે આપણે રાજી થઈએ ના થઈએ એ આપણે સંકલ્પ પછી 2 મહિને 4 મહિને એનું ધોવાય ને ધોઈને કરો ને નિર્મૂળ કરો એટલે વાર લાગે કે ના લાગે, તત્કાળ કઈ જાદુ કરે છે તો એકદમ ચાલો ક્લોરોફોર્મ કરીને 2 ભાન કરી દઈએ ના, રૂપાંતર કરો ધીમે ધીમે ઉગાડવામાં એટલે અવિરત છુપો શરણ જે કહીએ છીએ આવી જાતનો કર્યા કરવાનો, જે મા પૂજા કરવાની આવે છે તે આ કરવાની છે. માટે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી, તેથી કોઈ કઠણ સાધન પણ નથી, અને તેથી કોઈ મોટી પ્રાપ્તિ પણ નથી. જોયું ને, મોટા મોટી પ્રાપ્તિ આ આપણે કરવાનું, આખી જિંદગી જિંદગી કરી કરીને શું કરવું છે. હા, ભગવાનની વાસના થઈ જાય તો આવું થાય. ભગવાનની વાસના હવે કેમ થતી નથી તારે દ્રષ્ટા તરીકે? પણ પછી કોઈ ગરીબ ભક્ત શ્રીજી મહારાજ ને પ્રશ્ન પૂછ્યો, પેલું આ આ સિદ્ધ આ કરવાનું કહ્યું, હા હા, હવે એમાં આડું શું આવશે? એ આગળ પાસે પાસે વર્ણન કરે છે કે દ્રષ્ટા સ્તપાય, ગુણાતી પોતાનો આત્મા બનાઈ જાય, એની વાસના થઈ જાય, એમાં આડું શું આવે છે? કેમ થતી નથી બધાની? એને માટેનું પાછળ આવ્યું, કરવાનું આટલું જ છે. દ્રષ્ટા વાળા માટે આટલું જ બસ છે, આટલું જ દરેક. પછી શીખો ગરીબ કૃષ્ણ પૂછ્યું, જેને ભગવાનની માયા કહે છે એનું સ્વરૂપ છે, કેમ દ્રષ્ટા સ્થપાતો નથી? ભગવાનની માયા આડી આવે છે, એનું સ્વરૂપ છે. શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાનનો ભક્ત હોય તેને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા જે બધા થાળું આવીને આવરણ કરે તેને માયા કહીએ. આવી અખંડ વૃત્તિ રાખવામાં આવી ભગવાનને કરતા હરતા જબરજસ્ત એના પ્રારબ્ધ ના હોય, એને માટેના નિયંત્રણ સ્વામીનો સંબંધ છે, સ્વામીની સેવા કરી છે, એનું લાવનાર સ્વામી હોવા જોઈએ. હા, એ આપણને જે ભૂલાવે એ માયા, એ આપણી સમજણ માંથી લઈ જાય, પક્ષાપક્ષમાં લઈ જાય એ માયા. તટસ્થ થઈ જતા, તટસ્થ થઈ જઈને જોવામાં જે આડું આવે એ માયા આપણે માટે, પક્ષાપક્ષમ શું સમજ, એ આવું જ છે તેવું અભિપ્રાય છું. મારા એકદમ તટસ્થ થઈને પછી યોગ્ય લાગીએ પ્રાર્થના કરી દઈએ, તો માયા નથી એ, સીધી ભરતી. અને દ્રષ્ટા સ્વભાવમાં આવું આડું હતું, એ કશું અખંડ વૃત્તિ રાખવામાં, નિર્દોષ ભાવ રાખવામાં આડું જે આવતો હોય એટલે માયા કહીએ. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યું, મોટા મોટાના પ્રશ્નો સમાતો મુક્તાનંદ બ્રહ્માનંદ, ભગવાનનો ભક્ત જ્યારે હવે આપણો આવ્યો, ભગવાનનો ભક્ત આપણે ભક્ત થયા, એ પંચભૂતના દેહને મૂકીને, પંચભૂત છે, પંચભૂત એટલે પૃથ્વી, આ પૃથ્વી જળ તેજ વાયુ ને આકાશ, પાંચ ભૂતનો દેહ બને છે, પંચતત્વનો દેહ બને છે, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એનો આ ઢોકળું બન્યું છે. આ દેહ છે ને ઇન્દ્રિયો અંતકરણ એને દેહ, એ દેહને મૂકીને, દેહ ભાવ મૂકીને, અહંતા ને મમતા મૂકીને શું ભગવાનના ધામમાં જાય છે, ધામરૂપ થાય છે. ધામમાં જાય છે એટલે શું થાય છે? ધામમાં ધામરૂપ થાય છે, દેહ મૂકીને મરી જવા નથી, ધામરૂપ આવે. આવું રૂપાંતરનો પ્રોસેસ થયો, દ્રષ્ટા સ્થપાયા પછી રૂપાંતરનો પ્રોસેસ શરૂ થાય. ધણીને વફાદારીપૂર્વક જેમ જેમ કર્મયોગ કરીને વર્તા જઈએ, કર્મયોગ એમ અંદર બધા હોય એવાનું એમને કાયદે ચાલતા થઈ જાય, કે ધામરૂપ થવા માંડ્યું. કર્મયોગ, ભક્તિ, જ્ઞાન અને પ્રપત્તિ ચાર પછી રસ્તા પડે, દ્રષ્ટા સ્થપાયા પછીની વાત શરૂ થઈ. ભગવાનના ધામમાં આપણે બધા આ સાધના અહીં ચાલી છે, દ્રષ્ટાઓ થયા પછીની આ સાધના શરૂ કરી દીધી. હો હો, ને બધા યોગ ભેગા કર્યા અહીંયા જોઈ. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે ધર્મકુળને આશ્રિત, ધર્મકુળને એટલે એવા સદગુરુનો, વીજળી જેવા સંતમાં જે જોડેલો છે એ ધર્મકુર કહેવાય. વીજળી જેવા સંત, વાનર જેવા સંત, ભગવાનને ધારણ કરેલા હોય ગુણાતી સ્વરૂપ જે સંત છે એ ધર્મનું કુર છે. ભગવાનનું કુર થયું, ભગવાનનું કુર, ભગવાનના બચ્ચા કહેવાય, ભગવાન અંશ કહેવાય. એવા સંતો બહેનો યુવકોને ગ્રહસ્થો આપણને આપી દીધા, એને આશ્રિત, એને આશ્રિત એવો જે ભગવાનનો ભક્ત, એને આશ્રિત, એને આશ્રિત નહીં હોય તો નહીં થાય, માથું કુટીને મરી જાય, જો થાય તો મને કહેજો. અને આવાને આશ્રિત એટલે એને 100% દિવ્ય માને, ને હું 100% માઇક માને, આશ્રિત કહેવાય. કોણ આશ્રિત કહેવાય? કોણ આશ્રિત કહેવાય? એ જે જોડાયા છે સદગુરુમાં, સદગુરુ 100% દિવ્ય છે ને હું 100% માઇક છું. એવો જે ભગવાનનો ભક્ત છે આશ્રિત એટલે 100% દિવ્ય. હા, અને સદગુરુએ ખાસ ધ્યાન રાખવું, કોને એવો 100%ને કેવું કરે, ના યુ આર માય આશ્રિત, કોને કેવું, મને કેવું બોલ, 100% હું દિવ્ય કે તું દિવ્ય? તે કે ના, 50 તમે ને 50 હું, બહુ સારી વાત છે. આશ્રિત ના કેવું,
આપણે બે આશ્રિત. શું કેવું? હું તારો આશ્રિત, તું મારો આશ્રિત, એમ કરતા 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 ખરેખર આશ્રિત થઈ જાય. 100% તમે દિવ્ય એવું આપણને બોલવામાં તો બધા વાપરશે, પણ વર્તનમાં ખબર પડી જશે ત્યાં સુધી આપણે દાસત્વ ભક્તિ જેવું કહું છું ને, એ સંસ્કાર પાડવાની, ચલાવવાની, સત્સંગ કરાવવાની, બળ પમાડવાની. પણ આથી ના અગ્રાથી ના ખરી કરાતે એકરા જ હોય જ્યાં સુધી આવું ના માનાય ત્યાં સુધી આશ્રિત નથી અને ફરે નહીં. એ ટકાવવા માટે આખો આ સત્સંગમાં એ રીતે ચાલે. શાસ્ત્રીમાં જોગીમાં ભવ્ય સ્વરૂપ આવ્યા, આખી જિંદગી ટકાય ટકાય હાઈટ હાઈટ વરવદ્યો ને જે ટકાય આપણને વારે વાર આપણો ગુલામથી નીકળતી. એ ગુલામ ખરેખર હતો. ખરું જ્ઞાન તો અંદરથી કાઢ્યું નથી કે જોગી કહે તો શું જ્ઞાન કાઢવાનું હતું કે તું છું જ નહીં, પણ તું બોલો જ છું કે મારા ઘરે એ જ્ઞાન હતું. હું જ છું, મને જ બોલવા દે. હા, અને હું કહું એમ કરવાનું છું. એવું જ આશ્રિત દિવ્ય તેવું જ જે ચલાવ્યું જોગી મહારાજે, શાસ્ત્રીવાન જોગી મહારાજે દાસત્વ રમાડ્યા જમાડ્યા આપણા મનોરોટો પૂરા કર્યા ટકાવી રાખવા માટે. એ આપણે સમજ્યા કેમ ના સમજ્યા? શાસ્ત્રી મહારાજ જોગીનો સમાગમ ના કર્યો. જોગીનો સમાગમ કર્યો તો ખબર પડે કે જોગી મહારાજ શાસ્ત્રીમાં કહેવા માને. દાદુજી કે સ્વામી ઊંઘે છે. જોગી મહારાજ કે ઊંઘતા ન કહેવાય, કોઈ બ્રહ્મનો કામ કરવા ગયા છે. હા, આપણામાં તારે કહીએ કે ભાઈ કામ કરવા ગયા છે, પણ હા, અને પછી હસીએ થોડા, શું કરીએ પાછા, હા કામ કરવા ગયા એમ હસીએ. એવું નહીં, ખરેખર જોગી માનતા હતા. શું પછી શ્રીજી મહારાજ બોલ્યા, ધર્મ કૃષ્ણ આશ્રિત એવો જે ભગવાન ભક્ત છે તે ભગવાન ઈચ્છા કરીને બ્રહ્મદેહને પામે છે, બ્રહ્મમય દેહને પામી જવાય. જો આ કહ્યું ના કહ્યું મહારાજ જ કહી દીધું છે. બ્રહ્મમય તનું પામે. બ્રહ્મય તાનું એટલે શું? દેહને શું બ્રહ્મય થશે એટલે શું થશે? કે ઇન્દ્રિયો અંતકણ દ્રષ્ટામય થઈ જશે. ઇન્દ્રિયો અંતકણ અંતન મમતા રહી થઈ જશે. ભગવાન જ વાપરે એટલું તીવ્ર કર્મ કરી શકાય અને બાકી તારતમ્યતા કરતા થઈ જશે. એ જ્ઞાનયુક્ત ઇન્દ્રિયો અંતકણનું આવી જાતનું રૂપાંતર થઈ જાય, એ બ્રહ્મમય તાણું થઈ ગયું. કરવા જાય તો સુખ સહકારીને જગતમાં જોડીએ તો એને જોડાય, અને પેલા જગતના જીવને અમે ભગવાનમાં જોડીએ તો એને અહીંયા ગભરામણ થઈ જશે. અહીંયા આવે તો અહીંયા આવે તો ગભરાઈ જાય. ક્યારે જવું 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 થાય. અને આવા આવ્યા હોય તો આપણે ધકેલીને કાઢીએ કે જાઓ તમારા ધણીઓ મણીઓનો હાંચો જતા અમને કોટા કહી દે. શું કોટા વાગે અહીંથી, ખરા કે નહીં? અને પેલાને અહીં લાવતા એ થાય. જો બ્રહ્મમય દેહને પામે છે અને જ્યારે દેહને મૂકીને ભગવાનના દ્રષ્ટા સ્થપાઈ જાય અને દ્રષ્ટા સ્થપાઈને ભગવાનના ધામ પ્રત્યે જાય. ધામ પ્રત્યે જવાનું એટલે એનો ધીમે ધીમે જેમ જેમ અનુભવ થતા જાય, જેમ જેમ ક્રિયાઓ થતી જાય, ઇન્દ્રિયો અંતકરણ વપરાતા જાય, એમ ધામમય ધામરૂપ થતો જાય. એક એક ભાગ પેશી એ પેશી પોપેશી જાય ધીમે ધીમે. અંતરના ઉડાણમાં ઉડાણમાં ભાગમાં ધીમે 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 એ નિષ્ઠા પ્રબળ થતી જાય. આ ભગવાનના કાયદાનું જે વાક્ય છે એ બધા જ ભાગ કબૂલ કરતા થઈ જાય. બીજી રીતે કહી રહ્યો, આપણા દેહની અંદર 14 ઇન્દ્રિયો એને કામ અને ભૂત, એ આ અમને વાક્યો બે કહે ને કે સંબંધવાળામાં પ્રારબ્ધ હોય નહીં, કારકનો માયાનો કાયદો નહીં, એમાં ભગવાનનો જ કાયદો છે અને એનું નહીં જોવાનું. આ બે વાક્ય એ એકાવન ભૂતમાં સિદ્ધ થઈ જાય. એકાવન ભૂતમાં 51 સેન્ટરો છે આપણા બ્રેઇનની અંદર. 51 સેન્ટરો જે છે એ બધા સેન્ટરોમાં કબૂલ થઈ જાય. સત્ય બચ્ચા જતી ત્યાં સુધી જાગ્રત રહેવું પડે. ધામ પ્રત્યે જાય છે ત્યારે કોઈક તો ગરુડ ઉપર બેસીને જાય છે. આવું જયારે થાય ત્યારે ગરુડ એટલે વિષ્ણુનું વાહન ગોલોકમાં થઈને જ જવાનું છે આપણે ગોલોક. અને કોઈક તો રથ ઉપર બેસીને શ્વેતદ્વીપ, અને કોઈક તો વિમાન ઉપર બેસીને વિમાન એ શ્વેતદ્વીપ વૈકુંઠ. અને એવી રીતે ભગવાનના ભગ એટલે જ્યાં દ્રષ્ટા સ્થપાય એટલે પછી જ ગોલોક વૈકુંઠ શ્વેતદ્વીપને બદ્રિક આશ્રમમાં થઈને જવાનું. થઈને એટલે કંઈ પસાર નહીં, કોઈ સ્ટેજ એવું નથી. એ સ્ટેજમાંથી કે આપણા મંદિરો તો થોડા થોડા ક્લેશ કરતા પૂરા કરાવતા જઈએ, એ કરતા જાય ના કરીએ તો દુખાવાતા કરતા જઈએ, લડવેડ કરતા જઈએ. કૃષ્ણની માફક પાછા આપણે અકરાઈએ, એવો અકરાય અને પાછા લગડ રગડ આગળ. હવે હથિયાર દલીલ ના મૂકી દઉં સર્વથા. શું આ કયું વાક્ય બોલ પેલું ગીતા વાળું? ગધેડા જવાનું દૂર જવા હોય તો દિવ્ય ભાઈ તું તારા બાપ ને તારા માં બધા લે બસ પત્યું એ ગીતા નું વચન આપી દીધું કબૂલ હેન્ડ્સ. હા પછી પ્રાર્થના કરતું થઈ જાય અનકન્ડિશનલ સરેન્ડર. શું થઈ જાય? આપણે માટેના ભજન બહુ સારું છે. જો અમારા એટલા રથ ઉપર બેસીને જવાની વાત કરવી પડી. એવી રીતે ભગવાનના ભક્તો ભગવાનના નામમાં જાય છે તેને યોગ સમાધિ વાળા છે. આપણે આ યોગ સમાધિ સિદ્ધ કરવી છે. જ્ઞાન સમાધિ કહેવામાં આવે છે. આપણે જે સિદ્ધ કરવાનું, સિદ્ધ કરવાનું શું કરવાનું છે? મૂર્તિ સિદ્ધ અખંડ યોગ સમાધિમાં રહેવાય. અક્ષરધામની સમાધિમાં, જ્ઞાન સમાધિમાં રહ્યા થાય. 24-1 કલાક ફરે પર જીવાય દાણું કે સ્થિતિ થઈ ગઈ. યોગ સમાધિ વાળાના તે પ્રત્યક્ષ દેખે છે. પ્રત્યક્ષ દેખે, આંખે અમે દેખાય ને. આ માણસની વાત છે ને. એવા ભગવાનના ભક્તો થઈ જઈએ એટલે આપણને ઈદમ દેખાઈ જાય. ગોલોક વૈકુંઠ સુધી ઉસકા વાહન ગોલોકમાં ચલતા, વૈકુંઠમાં ચલતા, શિવદ્વીપમાં ભદ્રિકાશ્રમમાં ચાલ રહ્યા હૈ. હા સમાલ કે ચલ ના જરી ગોળો પર વૈકુંઠ કા બે ના અથડ ના પડે. હા ટકરાવણ ના હોય જાય જરી ધ્યાન રાખ ના, બસ એટલું કહીએ. નહીં નહીં અથડાયેગા ચા દેખેગા આમ તો અચ્છા વાલદાન વાલદાન કરેગા તાલિયા કૂટેગા ક્યાં કરેગા ક્યાં બસ એમ. આપણે બધી લીલા જોતા થઈ જઈએ. અથવા બીજા શબ્દમાં કહીએ તો યોગ સમાધિ વાળાની લીલા મનાઈ લીલા છે. સંબંધ વાળામાં લીલા દેખાતી થઈ જાય, પ્રત્યક્ષ દેખે છે. હવે છેલ્લા બીજા વર્તના તમને બધાને દેખાતું નથી. મને હું સાકાર તમને ગોલોક વૈકુંઠ સુધી ભદ્રિકાશ્રમની સભા ના જોતો હોઉં. મને સંત સભાના સમ છે, મને દેખાય છે. તમને દેખાતું નથી અને મનાતું પણ નથી. આ કેમ દેખાતું નથી મનાતું નથી? કે જે પરોક્ષ વિશે પ્રતીતિ છે, પ્રત્યક્ષ ગુરુરૂપ હરિને વિશે તમને બોલો છો પણ થઈ નથી. જો એટલે તમને આ બ્રહ્માને પણ દુર્લભ એવો જે સત્સંગ મળ્યો છે તોય પણ પરોક્ષ વિશે પ્રતિ પ્રત્યક્ષ વિશે ગુરુ હરિને વિશે આવતી એવી આવે તો તમને પણ આ દેખાય. એ માટે સંતનો અવગુણ જો ન લે તો એને સત્સંગમાં ગાઢ ભેગી થાય તી વચનામૃતમ એટલે કદા પ્રથમ નું વચનામૃત ચાલુ સયાન સ્વામી મહારાજની.